அரவிந்து சயுக்தம் நித்யம் தியாயந்தி யோகினா தாமதம் மோக்ஷதம் சைவ ஓம்காராய நமோ நமஃ. அரிஹந்தோ மங்களம் நித்யம் சித்தா ஜகதி மங்களம் மங்களம் சாதவ சர்வே ஜெயின தர்மோஸ்து மங்களம். மங்களம் பகவான் வீரோ மங்களம் கௌதம பிரபு மங்களம் ஸ்தூலி பத்ராத்யா ஜெயின தர்மோஸ்து மங்களம். அஜ்ஞான தீமிராந்தானாம் ஜனஶலாகயா சக்ஷுருன்மீலியம் யேன தஸ்மை ஸ்ரீ குருவே மஹாதேவ்யா குக்ஷிரத்னம் ஷப்தஜேதரவாத்மஜம் ராஜச்சந்திரம் அஹம் வந்தே தத்வலோசனதாயகம் பிரபு தத்வலோசனதாயகம்.
ஸ்ரீமத் ராஜச்சந்திர ஜான் மந்திர் ராஜ்கோட், ரவிவார் தாரீக் 11 அக்டோபர் 2009. ஸ்ரீமத் ராஜச்சந்திர வச்சனாமிரத்ஜி கிரமவார் பத்ர ஸ்வாத்தியாய் பத்திராங் 530 નો આપણો સ્વાધ્યાય ચાલુ છે. મોહનદાસ કરમચંદ ગાંધીએ પોતાની આધ્યાત્મિક ભીડમાં સંશયના નિવારણ માટે અને ધર્મ પરિવર્તન કરવું કે કેમ તેના નિર્ણય માટે 27 પ્રશ્નો પરમ કૃપાળુ દેવને પૂછાવ્યા છે અને કૃપાળુ દેવ એને બહુ સંક્ષેપમાં સમાધાન આપે છે અને સાથે અમુક તત્વના પુસ્તકો વાંચવા અને વિચારણા અર્થે મોકલાવે છે. પ્રશ્ન એકની વિચારણા આપણે પૂરી કરી, અત્યારે પ્રશ્ન બીજાની આપણે વિચારણા આજે શરૂ કરીશું. પ્રશ્ન બીજાના બે ભાગ છે. પહેલો, ઈશ્વર શું છે, અને બીજું, તે જગત કરતા છે એ ખરું છે. પ્રશ્ન જો સમજાઈ જાય તો એનું સમાધાન સમજવામાં આપણને સરળતા મળશે. ઈશ્વર શું છે, પેલા પ્રશ્નમાં હતું કે આત્મા શું છે, એ કઈ છે, પદાર્થ છે, વસ્તુ છે, એમ ઈશ્વર શું છે, ઇઝ ઇટ એન એક્ઝિસ્ટન્સ, એ કોઈ અસ્તિત્વ છે કે કલ્પના છે, કોઈ વાસ્તવિકતા છે, વેધર ઇટ ઇઝ અ રિયાલિટી ઓર ઇલ્યુઝન કે ભ્રાંતિ છે, અને જો હોય, ઈશ્વર હોય, તો બીજો પ્રશ્ન, તે જગત કરતા છે એ ખરું છે. સામાન્ય અવધારણા એવી છે કે આ જગત કરતા તરીકે ઈશ્વર છે, ઈશ્વરે જગતને ઉત્પન્ન કર્યું છે, ઈશ્વર જગતને જીવાડે છે અને ઈશ્વર જ જગતનો સંહાર કરશે. બહુ સરસ વાત છે બોલવાની અંદર. પ્રશ્ન અહીંયા ગાંધીને થયો છે એટલે એને કૃપાળુદેવ પાસે સમાધાન માંગે છે કે તે જગત કરતા છે એ ખરું છે. જો જગતનો કરતા હશે તો જગતને મિટાવનાર એ જ હશે. કૃપાળુદેવ જવાબ આપે છે, પ્રત્યુત્તર સંક્ષેપમાં છે. પહેલા પ્રશ્નનો પહેલા ભાગનો જે ઉત્તર છે તે ઈશ્વર શું છે એ સંબંધમાં. અમે તમે કર્મબંધમાં વસી રહેલા જીવ છીએ. તે જીવનું સહજ સ્વરૂપ એટલે કર્મરહિતપણે માત્ર એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. ઈશ્વર આત્માથી કોઈ ભિન્ન નથી. પણ કે છે કે હું ને તમે બધા આપણે કર્મબંધમાં વસી રહેલા જીવ છે. જીવ ખરા, પણ કેવા? કર્મથી આવૃત, કર્મબંધમાં વસી રહેલા. આસપાસ આપણને કર્મનો બંધનું આવરણ છે. અને તે જીવનું સહજ સ્વરૂપ એટલે આ કર્મબંધમાં વસી રહેલા જીવનું સહજ સ્વરૂપ એટલે કે કર્મરહિતપણે, આવરણ રહિતપણે, એક આત્મત્વપણે જે સ્વરૂપ છે તે ઈશ્વરપણું છે. કેવળ આત્મા, શુદ્ધ આત્મા, કેવળ સ્વરૂપમય આત્મા, સ્વભાવમય આત્મા, એમાં પછી બીજા કોઈ તત્વની એની સાથે ભેળસેળ નહીં, એની સાથે આવરણ નહીં, એની સાથે સંયોગ સંબંધ નહીં. આવું જે શુદ્ધ આત્મત્વ જે સ્વરૂપ છે, કેવળ આત્મત્વ, કર્મરહિતપણે, આ ઈશ્વરનું સ્વરૂપ છે. એટલે જે જે આત્માઓ છે એના બે ભાગ પડ્યા. એક આત્માઓ કર્મબંધમાં વસી રહેલા આત્માઓ, એ સંસારી જીવ કહેવાયા. અને બીજા આત્માઓ કે જેમાં કેવળ આત્મત્વ જ છે, કર્મબંધપણું હવે નથી, કર્મથી રહિત છે, કર્મથી જેવો મુક્ત થયા છે, સર્વ કર્મથી સર્વથા જેવો મુક્ત થયા છે, આવા જે આત્માઓ, શુદ્ધ આત્માઓ, વિશુદ્ધ આત્માઓ, કેવળ સ્વભાવ સ્વરૂપ આત્માઓ, કેવળ આત્મ સ્વરૂપ આત્માઓ, આ ઈશ્વર છે. આને ઈશ્વરપણું કહેવાય છે. આત્માનું શુદ્ધપણું એ ઈશ્વરપણું છે. તે ઈશ્વરપણું છે. શું ઈશ્વરપણું છે? આત્મત્વપણું જે છે તે. કેવું આત્મત્વપણું? કર્મબંધથી રહિત, શુદ્ધ. જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કહેવા યોગ્ય છે. અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. તો ઈશ્વરનું ઐશ્વર્ય શું? કર્મ નથી, ઉલટાનું આત્મા અને ઈશ્વર એ બેની વ્યાખ્યા કરતા તમે તો બાદબાકી કરી કે આમાં તો કર્મ છે અને આમાં નથી, તો આમાંનું ઐશ્વર્ય પણ શું? આમાં વિશેષતા શું? આનો વધારો શું છે? તો કહે છે કે જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે. જ્ઞાન છે આત્માનો સ્વભાવ, એ પ્રગટ જેનામાં છે, આવરણ રહિત છે, નિરાવરણ જ્ઞાન છે, પરિપૂર્ણ જ્ઞાન છે, સંપૂર્ણ જ્ઞાન છે, શુદ્ધ જ્ઞાન છે. આ ઐશ્વર્ય છે એનું. ઐશ્વર્ય એટલે શોભા. જીવની શોભા સેનાથી છે? જીવની શોભા સેનાથી છે? તો જીવના જીવત્વથી છે. મારા અસ્તિત્વની શોભા મારા સ્વગુણોની જે વિકસિત પર્યાય છે એનાથી છે. આપણી શોભા કપડાથી છે? આપણી શોભા આપણે જે મકાનમાં રહીએ છીએ તેનાથી છે? આપણી શોભા આપણે જે દેહ ધારણ કર્યો છે તે ચામડીના રંગથી છે? તે અંગ ઉપાંગની મનોહરતા કેટલી છે એનાથી વ્યક્તિનું ઐશ્વર્ય નક્કી થાય, એની શોભા નક્કી થાય? તો આપણે કહીએ કે મનુષ્યની શોભા તો એની સંસ્કારિતામાં છે, એના દૈવત્વમાં છે. એનામાં કેટલું બધું દૈવત પ્રગટ્યું છે, દૈવી તત્વો એનામાં કેટલા પ્રકાશિત છે. એની પાસે કરોડ રૂપિયાની ધન સંપત્તિ હોય પણ સંસ્કારહીન હોય, હલકટ હોય, નીચ હોય, વૃત્તિનો પણ બહુ જ ખતરનાક હોય, આ એની શોભા નથી. એના વ્યક્તિત્વની શોભા, એના અસ્તિત્વની શોભા. અહીંયા તો અસ્તિત્વની વાત છે, એ સેનાથી છે. જીવની અંદર રહેલા ગુણો એ ગુણોના વિકાસથી છે. એમ આત્મામાં એક જ્ઞાન નામનો ગુણ છે અને જે જગતના કોઈ પણ દ્રવ્યમાં નથી. આ જ્ઞાન ગુણ એને આખા જગતના અનંત પદાર્થથી જુદો પાડે છે. જો આત્માને સમજવું હોય તો એની ભિન્નતા સમજવી જોઈએ. એ બધાના જેવો છે, ભેગો છે, તો આત્મા કદી પકડાય નહીં. એનું વિશેષપણું શું છે, એનું જુદાપણું શું છે, એનું ભિન્નપણું શું છે, એવું કયું તત્વ છે કે જે એનામાં છે અને બાકી એકેયમાં નથી. કોઈ બે દ્રવ્યને જુદા પાડવા હોય તો એવો ગુણ કાઢવો જોઈએ કે જે એકમાં છે અને બીજામાં નથી, તો જ બે પદાર્થ જુદા પડે. એવો ગુણ લઈએ કે જે બંનેમાં ઓછો વધતો હોય તો એ બે પદાર્થ કદાપી આપણે ભિન્ન કરી શકીએ નહીં. જીવની અંદર જ્ઞાન ગુણ છે એ પ્રગટ છે, એનું ઐશ્વર્ય છે, એની શોભા છે. જેટલા પ્રમાણમાં એનો જ્ઞાન ગુણ વિકસિત છે એટલા પ્રમાણમાં એનું જીવત્વ સંસ્કારિત સુશોભિત દિવ્યાંશતાથી છે. જ્ઞાન ગુણમાં કેવળ મૂઢ મતિ જ્ઞાનવાળો હોય તો ગમે એવો રૂપાળો હોય, ગમે એવો ધનિક હોય તો આપણે શું કહીએ? રૂપને શું કરવું છે, પૈસાને શું કરવા છે? એ તો અક્કલ વિનાનો છે, એને સંજ્ઞા જ નથી. મૂઢ છે, હોસકોસ વિનાનો છે, પશુથી પણ બદતર છે. કોઈ સંજ્ઞા જ નથી, કઈ ખબર જ નથી પડતી. ખાવું, પીવું, બેસવું, ઉઠવું, બોલવું, ચાલવું, એક પણ કૃત્ય, કારણ કે એની પાસે કોઈ જ્ઞાન ગુણ છે એટલો બધો આવૃત થયેલો છે. જેમ નિગોદના જીવોની મૂઢતા છે, એકેન્દ્રિયના જીવોની મૂઢતા છે, એવી મૂળતા પંચેન્દ્રિયમાં પ્રાપ્ત થાય છે. મંદ મતિવાળા બાળકો, મૂઢ મતિવાળા જે આપણે જીવો જોઈએ છીએ, તો એ જીવો શું, એને પોતે શું છે પોતાને ખબર નથી, પોતાના સ્વરૂપની ખબર નથી, પોતાની જાતની ખબર નથી. સાવ ગાંડા, સાવ ગાંડા, કોઈ બોધ નથી એનામાં. તો એવા જીવો ગમે તેટલું એનામાં બહારનું પદાર્થનું સામ્રાજ્ય હોય પણ તેથી શું, એની શોભા સેનામાં છે? આ જ્ઞાન ગુણ છે એ જેટલા પ્રમાણની અંદર જાગૃત છે, વિવેકયુક્ત છે, દાપણ યુક્ત છે, શાણપણ યુક્ત છે. જ્ઞાન તો બધામાં છે, છતાં આપણે કોની સલાહ લેવા જઈએ? આપણે કોને પૂછીએ? આપણે આશ્રય કોનો લઈએ? આપણે આધાર કોનો લઈએ કે આ બાબતમાં આપણે જરા જાણવું છે, સમજવું છે? કોને પૂછીએ? જેનો જ્ઞાન ગુણ એ બાબતમાં વિકસિત છે એને પૂછાય. પણ એ જ્ઞાન ગુણ એનો વિકસિત હોય ને આવરિત હોય તો જાણે છે બધું પણ છે લુચ્ચો, તમને ચીરે નાખશે, તો એનો ભરોસો ન થાય. આવો જ્ઞાન ગુણનો મહિમા છે. આવું એ ઈશ્વરતા, જ્ઞાનાદિ ઐશ્વર્ય જેને વિશે છે તે ઈશ્વર કેવા યોગ્ય છે. એવા આત્માઓ કે જેનો જ્ઞાન ગુણ પરિપૂર્ણ છે, નિરાવરણ છે, શુદ્ધ છે, કેવળ જ્ઞાનમય છે, જેને જૈન પરિભાષામાં કેવળ જ્ઞાન કહ્યું છે અથવા સર્વજ્ઞતા કહી છે, જે સર્વને જાણે છે, હવે એના જ્ઞાનમાં તલ માત્ર પણ આવરણ નથી. જગતનો કોઈ પદાર્થ, એ પદાર્થની કોઈ પણ સ્થિતિ એનાથી અજાણ નથી. તો આવું ઐશ્વર્ય જ્ઞાનનું જેને વિશે છે એવા આત્માઓ જે છે એ ઈશ્વર કહેવા યોગ્ય છે. એટલે એક વસ્તુ થઈ કે ઈશ્વરને વિશે અજ્ઞાનપણું સંભવે. અને તે ઈશ્વરતા આત્માનું સહજ સ્વરૂપ છે. આ ઈશ્વરતા જે છે એની જ્ઞાન ગુણની, એનું સહજ સ્વરૂપ છે, એનો પોતાનો ગુણ છે. એ કોઈથી મળેલો નથી, કોઈથી ઉમેરાયેલો નથી, કોઈથી લઈ શકાય એમ પણ નથી. એનો સહજ ગુણ છે. એનું પોતાનું અસ્તિત્વનું સામર્થ્ય છે. જે સ્વરૂપ કર્મ પ્રસંગે જણાતું નથી, પણ તે પ્રસંગ અન્ય સ્વરૂપ જાણી જ્યારે આત્માભણી દ્રષ્ટિ થાય છે ત્યારે જ તે અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તે જ આત્મામાં જણાય છે. અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. એ કહે છે કે આ જે એનું સ્વરૂપ છે, આ ઐશ્વર્યપણું છે, એ કર્મ પ્રસંગમાં જ્યારે જીવ છે ત્યારે એ જરા યથા યોગ્ય જણાતું નથી, એનું જેવું સ્વરૂપ છે એવું જણાતું નથી. કર્મ પ્રસંગમાં છે ત્યારે, પણ જો એ વિચારે કે કર્મ પ્રસંગ છે એ મારું અન્ય સ્વરૂપ છે, મારું સહજ સ્વરૂપ નથી, હું દેહ ધારી છું, એ કર્મ પ્રસંગ છે કે અન્ય પ્રસંગ છે? કર્મ પ્રસંગ છે. હું સંયોગ ધારી છું, કર્મ પ્રસંગ કે સહજ પ્રસંગ? કર્મ પ્રસંગ. તો મારી બધી જ અવસ્થા એ કર્મ પ્રસંગ છે, કર્મને આધીન છે. મારું શરીર, મારા સગાવાલા, મારો કુટુંબ, પુત્ર પરિવાર, સ્વજન બંધુ, મારી સંપત્તિ, સમૃદ્ધિ, પદ, પદવી, પ્રતિષ્ઠા, સંગ્રહ, પરિગ્રહ, જગત્રી એક પણ ચીજ આત્માથી બહાર છે એનો તને સંયોગ છે, એનું કારણ કર્મ પ્રસંગ. અકર્મ પ્રસંગને બરોબર ઓળખી લઈએ, એક વાર એના પ્રત્યે જાગૃતિ આવી જાય. ઘણી વાર વાતો તો કરી લઈએ છે પણ જોઈએ તેવી જાગૃતિ લક્ષમાં આવતી નથી. જાગૃત રહેવું જોઈએ, ઉપયોગની જાગૃતિ કે આ જે કંઈ છે મારે કાંજા આને મળવા જવાનું છે, આ મને બોલાવે છે, આ કર્મ પ્રસંગ છે. શુભ કે અશુભ પછી વાત છે. આજે મને સરસ મજાનું ખાવાનું મળ્યું, કર્મ પ્રસંગ છે. આજે આને મારી સાથે બરોબર જામ્યું નહીં, કર્મ પ્રસંગ છે. સંસારની તમામ ક્રિયાઓ, તમામ સંગ પ્રસંગો, એની અંદર ઉત્પન્ન થતા તમામ ભાવ અભાવ, આ બધાના નિમિત્તમાં કોઈ હોય ચીજ તો કર્મ પ્રસંગ છે. અનંત કાળ જન્મ મરણ થયા, અનંત જન્મ મરણ થયા, અને અનંત પ્રકારનો વિશેષ વિશેષ પ્રકારનો સંસાર અનુભવ્યો, ક્યાંય સુખની પ્રાપ્તિ ન થઈ, ક્યાંય શાંતિ ન થઈ, ક્યાંય જંપ ન થયો, ક્યાંય વિશ્રામનું ઠેકાણું પ્રાપ્ત ન થયું, કારણ કે ફર્યો 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 આખું પરિભ્રમણ સંસારનું એક કર્મ પ્રસંગ છે, સહજ પ્રસંગ નથી. આવું જ્યારે સ્વરૂપ જાણે કે બહારનું મારું બધું સ્વરૂપ એ અન્ય સ્વરૂપ છે, સ્વ સ્વરૂપ નથી, ખૂબ વિચારવું. જ્ઞાનીના વચનોને વિચારવાથી જ્ઞાન પ્રાપ્ત થાય, માત્ર સાંભળવાથી ન થાય. એ બધું જ અન્ય સ્વરૂપ છે, સ્વ સ્વરૂપ નથી. તો મારી સાથેનો પ્રત્યેક સંબંધ, મારી દિવસભરની જે કંઈ પ્રત્યેક ક્રિયાઓ, આ બધા છે અન્ય સંબંધ છે. અને અન્ય સંબંધ કેવળ કર્મને કારણે થાય છે. કર્મ જો ન હોય તો કોઈ અન્ય સંબંધ થવાની શક્યતા નથી. કેમ મારો સંબંધ આ ઘરમાં થયો અને બીજા ઘરમાં ન થયો? કેમ મને આ મળ્યું અને બીજાને ઓલું મળ્યું? અરે ભાઈ, આ બધો સંબંધ અન્ય સંબંધ છે, એના મૂળમાં કર્મ સંબંધ છે. તારા ભાગમાં નહોતું તો તને ન મળ્યું. એ પ્રારબ્ધ એ કર્મનું વિપાક છે. આપણા ભાગ્યમાં નહીં, આપણા પ્રારબ્ધમાં નહીં. પણ પ્રારબ્ધ શું છે? તો કે કર્મનો વિપાક છે. શુભાશુભ કર્મ જે બાંધ્યા છે એનું જે પરિણામ છે, એનું ફળ છે, એ પ્રારબ્ધ છે. પ્રાપ્તિ અપ્રાપ્તિ એ પ્રારબ્ધનું સ્વરૂપ છે. તો આને મળ્યું ને મને ન મળ્યું, હું અહીંયા ગયો ને એ આમ ગયો, આમ સરખા સંયોગો હતા છતાં એને લાભ થયો ને મને નુકસાન થયો, ને મને આમ ફાયદો થયો ને એ ડૂબી ગયો, ને આ બધું અન્ય સ્વરૂપ છે કે સ્વ સ્વરૂપ? આ અન્ય સ્વરૂપ છે એના મૂળમાં શું છે? કર્મ. એ કર્મ પ્રસંગના કારણે છે. જેને કર્મ પ્રસંગ નથી એના જીવનની અંદર આવી પ્રકારની ઘટના ઘટી શકે? અનંતા સિદ્ધો છે, અનંતા આત્માઓ છે, અનંતા પરમેશ્વર છે, ઈશ્વર છે, આ કોઈમાં ક્યાંય ભેદ હશે? એમ એક સુખી ને બીજો દુઃખી એવું હશે? ઈશ્વર ગમે તે સંપ્રદાયના નામથી લોકો ગમે તેને ઈશ્વર કહેતા હોય, પણ કોઈ દુઃખી હશે? શું કામ નહીં હોય? કર્મથી રહિત છે અને જ્ઞાનથી પરિપૂર્ણ છે. કર્મથી રહિત છે અને જ્ઞાનથી પરિપૂર્ણ છે. અન્ય સ્વરૂપથી આ આત્મા જુદો છે. એમ જેવું જીવને લક્ષમાં આવે, વિચારવામાં આવે, એક વિચારમાં જેવું સ્ટ્રાઇક થાય પોતાને કે મારું આ બધું સ્વરૂપ, અન્ય સ્વરૂપ એ મારા સ્વસ્વરૂપથી જુદું છે, તો સ્વસ્વરૂપ શું એ વિચારવા માટે જીવની દ્રષ્ટિ આત્મા ભણી દ્રષ્ટિ થાય છે. અને ત્યારે જ અનુક્રમે એકવાર દ્રષ્ટિ આત્મા ભણી થઈ, એકવાર દ્રષ્ટિ સ્વરૂપ તરફ વળી, એકવાર દ્રષ્ટિ પોતાના ઘર તરફ ગઈ, શું સ્વરૂપ છે મારું ખરું, એકવાર એના તરફ ગઈ કે આ તો બધું જ મારું ખોટું સ્વરૂપ છે, કારણ કે અન્ય સ્વરૂપ છે અને એ અન્ય સ્વરૂપ કર્મ પ્રસંગના કારણે છે, મારું સ્વસ્વરૂપ નથી, તો ખરું સ્વરૂપ એ શોધવા ભણી, જેવો વિચારની ઉત્પત્તિ થઈ તો કે એ અનુક્રમે હવે એ વિચાર કરતો જાય, કરતો જાય, કરતો જાય, કરતો જાય, જુદું 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 સત્ય એના અનુભવમાં આવતું જાય. અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તેજ આત્મામાં જણાય છે. આ અનુક્રમેની વાત છે. જેમ જેમ વિચારની નિર્મળતા થાય તેમ તેમ જીવ સંસારના અને સંસારના કર્મબંધના કારણોથી પાછો ફરે. જેમ જેમ પાછો ફરતો જાય તેમ તેની ગતિ પોતાના સ્વસ્વરૂપ ભણી થતી જાય. એટલે કે છે સર્વજ્ઞતા અને ઐશ્વર્યપણું તેજ આત્મામાં જણાય છે, પછી બીજા આત્મામાં નહીં, પોતાના આત્મામાં. પોતાની દ્રષ્ટિ સ્વસ્વરૂપ તરફ થતા, પોતાના અન્ય સ્વરૂપ એ ખોટું છે એવું જણાતા, આ બ્રાહ્મક છે, આ બ્રહ્મણા છે, મારું ખરું સ્વરૂપ જુદું હોવું જોઈએ, કયું છે એ જેવી દ્રષ્ટિ કરી, એટલે ધીરે 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 જ્ઞાન ગુણ વિકસિત થાય. એ જ્ઞાન ગુણ વિકાસ થતા અનુક્રમે સર્વજ્ઞતા આદિ ઐશ્વર્યપણું તેજ આત્મામાં જણાય છે. અને તેથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ સમસ્ત પદાર્થો નિરખતા પણ અનુભવમાં આવી શકતો નથી. પોતાનું જેમ જેમ સ્વપણાનું ભાન થતું જાય છે તેમ તેમ જેમ જેમ એ સ્વપણાનું ભાન થાય છે એમ થાય છે કે આનાથી વિશેષ ઐશ્વર્યવાળો કોઈ પદાર્થ આ લોકમાં નથી. જેવું પોતાને આત્માનું ભાન થાય, અનંત જ્ઞાનયુક્ત, અનંત જ્ઞાનાદિ લબ્ધિયુક્ત આ મારો આત્મા, સર્વજ્ઞતાયુક્ત મારો આત્મા, આવું ઐશ્વર્યપણું એ મારો પોતાનો સ્વસ્વભાવ, અત્યારે હું અન્ય સ્વરૂપમાં હતો, એ મારો સંસાર હતો, કર્મબંધ એનું કારણ હતું, પણ કર્મબંધથી વિપરીત ભાવમાં હું ગયો તો મને આવું વિશેષ ઐશ્વર્યવાળું હવે જગતનો કોઈ પદાર્થ દેખાતો નથી. હું ગમે તેનો વિચાર કરું તો પણ મને નિર્ણય તો એ જ આવે છે કે આત્માથી સૌ. જેમ જેમ હું વિચાર કરું છું તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે, મારું સ્વરૂપ પ્રકાશિત થતું જાય છે. જે અત્યાર સુધી આવરિત હતું, અંધકારમાં હતું, ખોવાયેલું હતું, મારામાં જ હતું, હું જ એ હતો, પણ મને લક્ષ્યગત થતું નહોતું. હવે મને આ કર્મબંધનું, ઈશ્વરનો વિચાર કરતા કરતા થયું કે ઓહો, આવું ઐશ્વર્ય તો મારામાં પણ છે, આ ઈશ્વરને ભજવાનું ફળ છે. આ ઈશ્વરની સાચી જો ઓળખાણ થાય તો પોતાનું ઐશ્વર્યપણું પ્રગટ થયા વિના રહે નહીં. સાચા ભક્ત એ જ છે કે ભગવાનને ઓળખીને સ્વયં ભગવાન સ્વરૂપ થાય છે. એટલે કહ્યું કે ભક્તિ તો ત્યારે જ સાર્થક છે કે આત્માનું પરમાત્મામાં લય થાય. તો આત્માનું પરમાત્મામાં લઈ થાય એટલે પરમાત્મા આપણા જેવો થાય કે આપણે પરમાત્મા જેવા થાય, નક્કી તો કરવું પડશે ને. કે પ્રભુ તને સંસાર નથી આવેલો અમારી આગળ, હું તને આ બધી ઉપાધિ આપું સંસારની. આત્મા પરમાત્મા જેવો થાય, ભક્ત ભગવાન જેવો થાય, ભગવાન ભક્ત જેવો ન થાય. આ એનો ક્રમ છે. એ કહે છે કે બીજો કોઈ પદાર્થ જગતનો એને અનુભવમાં આવતો નથી, એને નિરખતા પણ અનુભવમાં આવતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. આ કૃપાળુ દેવે ગાંધીને કહી દીધું કે આને કારણે બીજો કોઈ પદાર્થ આથી વધારે ઐશ્વર્યવાળો નિરખતા પણ આ લોકમાં અનુભવમાં આવતો નથી. જેથી ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. આત્માનું જ નામ છે. હું આત્મા છું પણ આત્મા તરીકે મને નથી ઓળખાતો, પણ હું છગનલાલ છું એટલે આત્માનું પર્યાયિક નામ છગનલાલ તરીકે મને બહુ ભ્રાંતિ થઈ ગઈ છે. એ કહે છે કે ખરેખર તો આત્માનું બીજું નામ હોય તો કયું છે? ઈશ્વર. આપણે હજી આપણા નામમાંથી નવરા પડીએ તો બીજું વિચારીએ ને, આપણા કેટલા નામ હશે? એક નામનો, વર્તમાન નામનો મહિમા એટલો બધો આપણને છે, પણ વિચાર તો કર કે કેટલા નામ ધારણ કર્યા. કયું નામ સાચું? અરે તારું ઈશ્વર નામ છે બીજું, તારું બીજું નામ આત્માનું બીજું નામ ઈશ્વર છે. આવો જવાબ શ્રીમદ રાજચંદ્રજીની પ્રજ્ઞા અને એક વ્યક્તિને એને ઈશ્વર સમજાવવા માટે એ ક્યાંય કંઈ માનતો તો શુંનું શું છે, એને કહ્યું કે પ્રત્યેક આત્મા જ્ઞાન સંપન્ન છે અને એવા પૂર્ણ જ્ઞાન સંપન્ન આત્માનું બીજું નામ ઈશ્વર છે. તો ઈશ્વર અને હું બે જુદા છીએ? આની અનુસંધાન સંધિ કરવી પડે કે જો આત્માનું બીજું નામ ઈશ્વર હોય તો હું અને ઈશ્વર જુદા છીએ. ઓહો, આવી અનુભૂતિ જેને થાય પરમાત્માની ભજના કરતા કરતા, પછી કોઈ અવધૂત આનંદગન શાંતિનાથ સ્વામીના સ્તવનમાં ગાય, અહો અહો હું મુજને નમો, નમો નમો મુજ નમો, હું તો તારી નમના કરતા કરતા મને નમન કરવા માંડ્યો, કારણ કે મને તો કોઈ ભેદ જણાયો જ નહીં તારામાં ને મારામાં. કાલી માતાની સેવા ભક્તિ કરનાર રામકૃષ્ણ માતા સાથે એટલી બધી એકાત્મતા તદ્રુપતા અનુભવે છે કે માતાને કરવાનું તિલક પોતાના કપાળે કરે છે અને માતાના ચરણે મૂકવાનું પુષ્પ પોતાના ચરણે મૂકે છે. લોકો અકળાઈ ગયા કે આ ગાંડો હાલે જ નહીં આ ભક્તિમાં, આ કાળિકાની ભક્તિનો આ પૂજારી આવો ચાલે? કેટલી બધી આસાધના કરે છે. એને પૂછ્યું કે તમે આમ કેમ કરો છો? તો કે મને મારામાં ને માતામાં કઈ ભેદ જણાયો. મને માતામાં ને મારામાં કઈ ભેદ જણાયો. આવું એકાત્મપણું પરમ શક્તિ સાથે આ ભક્તિનું અંતિમ રૂપ છે પરાભક્તિ. કૃપાળુ દેવે કહ્યું આત્માનું પરમાત્મા સાથે એકરૂપ થવું તે પરાભક્તિની છેવટની હદ છે. આ એકરૂપ થાય છે. હવે હું પ્રભુને ક્યાં શોધવા જાઉં? અને કબીર પોતાની ભાષામાં કહે કે પ્રેમ ગલી અતિ સાંકડી, તામે દો ના સમાય. મારો પ્રભુ જ્યારે મને મળે છે ત્યારે હું હોતો નથી, અને જ્યારે હું હોઉં છું ત્યારે પ્રભુ મારી સાથે નથી. કાં તો તું છો અને કાં પ્રભુ છે. આવી તદ્રુપ ભાવ પરમાત્મા સાથે, આવી પરમ ભક્તિ પ્રભુ સાથે. એ કહે છે કે ઈશ્વર તે આત્માનું બીજું નામ છે, ભક્ત તે ભગવાનનું બીજું નામ છે. બેસે વાત. ભગવાનને ઓળખવો હોય તો એના સાચા ભક્તને જોઈ લે એટલે તને ભગવાન ઓળખાઈ જશે. આ સજીવ છે. એટલે જૈન દર્શનની અંદર આ વસ્તુને સમજવા માટે અન્ય દર્શનમાં ઝઘડા થઈ ગયા કે સાકાર કે નિરાકાર, સગુણ કે નિર્ગુણ, સ્વરૂપ કે અરૂપ, બસ આયેલું વાદ વિવાદ વાદ વિવાદ વાદ વિવાદ. જૈન દર્શને કહ્યું પરમાત્મા અરિયંત પણ છે અને સિદ્ધ રૂપે પણ છે, સયોગી પણ છે અને અયોગી પણ છે. જો એનામાં જ્ઞાન પરિપૂર્ણ છે, કેવળ જ્ઞાન પ્રગટી ગયું છે, તો એ સાકાર છે કે નિરાકાર એ ભેદમાં અમે પડતા નથી. કેમ કે એને પોતાનું પરમ ઐશ્વર્ય કે જેનાથી શ્રેષ્ઠ હવે કોઈ પદાર્થ જગતમાં નથી, તો એના ભેદમાં અમે નથી પડતા. એટલે અમે તો ગુરુની અંદર પણ જો આ જ્ઞાન સ્વરૂપ ગુરુ હોય તો એમાં ને પરમાત્મામાં પણ કઈ ભેદ માનતા. અને સંત પણ જો આવો શુદ્ધ હોય એટલે કહ્યું હે પ્રભુ, પડી પડી તું જ પદ પંકજે, ફરી ફરી માગું એ જ સદગુરુ સંત સ્વરૂપ તું જ, તારું જ સ્વરૂપ છે એ દ્રઢતા કરી દેજ. હું જ્ઞાન સ્વરૂપમાં અને અન્ય સ્વરૂપમાં કોઈ ભેદ ન કરું. જો એ જ્ઞાન સ્વરૂપે હોય તો પછી મને એનું અન્ય સ્વરૂપ બાધારૂપ ન થાય, કારણ કે જ્ઞાન સ્વરૂપી આત્માઓ અન્ય સ્વરૂપમાં કર્મવશ હોય તો પણ એમાં લેપાતા, એના જુદા હોય છે. સંસારમાં હોવા છતાં સંસાર એનામાં હોતો નથી. ઉપમા રૂપે જ્ઞાનીઓ કહે છે એ તો જળ કમળવત છે, કમળ છે જળમાં, જળ વિના કમળનું અસ્તિત્વ સંભવિત નથી, અને છતાં કમળ જળથી નિર્લેપ છે, જુદું જ છે, ન્યારું જ છે. ઈશ્વર છે તે આત્માનું બીજું પર્યાયિક નામ છે. જેમ સૂર્યને દિનકર કહેવાય, ભાસ્કર કહેવાય, આ બધા પર્યાયિક નામ, મૂળ વાત એક ને એક, એમ ઈશ્વર અને આત્મા બે એક જ છે. પ્રશ્નનો જવાબ ઈશ્વર શું છે, તો કે આવો આત્મા છે ઈશ્વર છે. એથી કોઈ વિશેષ સત્તાવાળો પદાર્થ ઈશ્વર છે એમ નથી, આત્માથી કોઈ વિશેષ સત્તા ઈશ્વરની છે એવું કઈ નથી, એવા નિશ્ચયમાં મારો અભિપ્રાય છે. આ નિશ્ચય છે અમારો, આ અમારો અભિપ્રાય આ નિશ્ચયમાં છે. ઈશ્વર શું છે એનો જવાબ, આત્મા ઈશ્વર છે. કયો આત્મા? કર્મ પ્રસંગથી રહિત અને જ્ઞાન ઐશ્વર્યથી પરિપૂર્ણ એવો જે આત્મા છે એ અને ઈશ્વર, એનાથી ચડિયા તો જગતમાં બીજો કોઈ પદાર્થ નથી. તો આત્મા એ જ ઈશ્વરનું બીજું નામ છે. તે જગત કરતા છે એ ખરું છે. હવે બીજો પ્રશ્ન, તે જગત કરતા છે એ ખરું છે. આ બીજા પ્રશ્નની અંદર આપણા ઘણા પ્રશ્નોનો સમાવેશ આવી જાય. ઈશ્વર જગત કરતા હોય તો આપણે જગત કરતા થઈ જાય, અને આપણને હજી ભ્રાંતિ છે કે આપણે જગત કરતા છીએ. ભલે આખી દુનિયાના નહીં, પણ આપણું જે કઈ જગત છે, કુટુંબનું ઘરનું, એના કરતા તો આપણે જ છીએ. આપણા વિના તાકાત છે કોઈની? અને આખો ઝઘડો આપણો એ જ છે કે બીજો કેમ છે એની અંદર. આપણી વાત ન્યારી છે, આપણે આપણા જગતના કરતા હરતા સમા હરતા બનીને બેઠા છીએ. હવે આત્માનું નામ ઈશ્વર છે, હવે ઈશ્વર જગતનો કરતા છે કે એને પેલા એ નક્કી કરી લે. હવે જો ઈશ્વર હોય તો તું છો, અને ઈશ્વર ન હોય તો આપણને પણ આપણો જવાબ મળી જશે. તે જગત કરતા છે એ ખરું છે. પ્રશ્ન શું પૂછ્યો છે કે અમારી માન્યતા છે કે એ છે, એટલે પૂછે છે પ્રશ્ન કે એ ખરું છે તે જગત કરતા છે કે નહીં એમ નથી પૂછ્યું. પ્રશ્ન સમજાય તો ઘણું સમજાય. એ જગત કરતા છે એમ નથી પૂછ્યું, તે જગત કરતા છે એ ખરું છે. એટલે અમારી તો આજ સુધીની માન્યતા એ જ છે કે ઈશ્વર જ જગતનો કરતા છે, એટલે સુખ દુઃખનો કરતા છે, એટલે ઈષ્ટ અનિષ્ટનો કરતા છે એટલે આપણી અનુકૂળતા પ્રતિકૂળતાનો કર્તા છે, એટલે આપણા દુઃખ દર્દ અને વ્યાધિનો કર્તા છે, એટલે આપણી આધિ વ્યાધિ ને ઉપાધિનો કર્તા છે, એટલે આપણા તાપ સંતાપ અને ઉતાપનો કર્તા છે. કોણ? જગત તો આ છે ઉપાધિ. હવે એનો કરતા ઈશ્વર હોય તો ઈશ્વર આ બધાનો સર્જક છે? તે જગત કરતા નથી. જો જવાબ શરૂ કર્યો છે, પેલો ઈશ્વર છે કે નહીં એ સમજાવવા માટે તો આખા પેરેગ્રાફ પછી લખું કે આવો ઈશ્વર છે એમાં મારો અભિપ્રાય છે. પણ જ્યાં જગત કરતા છે કે નહીં એમ પૂછ્યું તો જવાબ શરૂઆત ક્યાંથી કરી? તે જગત કરતા નથી. ચાલ, એક ઘને બે કટકા, સીધી વાત. જો આ જ્ઞાનીનું સામર્થ્ય, તે જગત કરતા નથી અર્થાત પરમાણુ આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. જગતનું સ્વરૂપ આ આકાશ, આ પરમાણુઓ, અરે આકાશમાં તારાઓ કોને ટમકાવ્યા, અરે આ થાંભલા વિનાનું આકાશ સેના આધારે રહીએ છે, આ બધી શરૂ કરે કલ્પનાથી કોઈ સાહિત્યની અંદર કે જુદી રીતે, કે પ્રભુ આવો નભનો ચંદ્રબો કોણે શણગાવ્યો, તારા વિના કોણ કરી શકે. અહીંયા કે છે કે આ બધા પદાર્થો સ્વયં નિત્ય છે. પરમાણુ આકાશ આદિ પદાર્થ નિત્ય હોવા યોગ્ય છે, તે કોઈ પણ વસ્તુમાંથી બનવા યોગ્ય નથી. આપણે કોઈ વસ્તુને બનાવી ક્યારે શકીએ? કે જ્યારે કોઈ વસ્તુમાંથી બનવા યોગ્ય વસ્તુ થાય તો બનાવી શકીએ ને. તો કે છે આકાશ કેમાંથી બનાવી શકાય એમ, તારલિયાઓ કેમાંથી બનાવી શકાય એમ, કોઈ પણ વસ્તુમાંથી બનવા જેવા નથી, બનવા યોગ્ય નથી. કદાપી એમ ગણીએ કે તે ઈશ્વરમાંથી બન્યા છે તો તે વાત પણ યોગ્ય લાગતી નથી. ના સાહેબ, એ તો ઈશ્વરમાંથી જ બન્યા છે. તો કે તે વાત યોગ્ય લાગતી નથી. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો તેથી પરમાણુ આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કેમ કે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. જો આકાશ, તારલિયા, ગ્રહો, નક્ષત્રો, નભો મંડળ, આ અનંત કોટી બ્રહ્માંડનું સ્વરૂપ, આ બધું જે આપણી મગજમાં નથી બેસતું, કલ્પનામાં આવતું નથી, ગણતરીમાં બેસતું નથી, આ બધું ઈશ્વરના નામે ચડી દે મજા આવે છે કે ઈશ્વર બધું કર્યું. હવે કે છે તે ઈશ્વરને શું માનો, જડ કે ચેતન? ચેતન. તો ઈશ્વરમાંથી આ બધા પદાર્થ ઉત્પન્ન થયા? તો સિદ્ધાંત આપે છે. કેમ કે ઈશ્વરને જો ચેતનપણે માનીએ તો પરમાણુ એટલે જેટલા પૌદ્ગલિક પરમાણુઓ છે, એક એક પરમાણુ જેનાથી આ બધી રચનાઓ છે, મારા તમારા બધાના શરીર, આ બેઠા છે હોલ, આ વસ્તુઓ પદાર્થો, આખા જગતની અંદર બધું પરમાણુનું રચનાત્મક સ્વરૂપ છે, એ પરમાણુ આકાશ વગેરે ઉત્પન્ન કેમ થઈ શકે? કારણ કે સિદ્ધાંત શું છે? ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી.
જડથી ચેતન ઉપજે, ચેતનથી જડ થાય, એવો અનુભવ કોઈને ક્યારે કદી ન થાય.
સિદ્ધાંત. ત્રણ કાળની અંદર ભાઈ આ વસ્તુ બનવા યોગ્ય નથી. જડમાંથી ચેતન ન થાય અને ચેતનમાંથી જડ ન થાય. જો જડમાંથી ચેતન થતું હોય તો આત્મા નવા થાય, પણ એ સતી તો ઈશ્વર પણ થાય, કેમ કે આત્મા એ જ ઈશ્વર છે, શક્ય નથી. કોઈ કોઈ પલટે નહીં છોડી આપ સ્વભાવ, પોતાનો સ્વભાવ છોડીને કોઈ પલટતું નથી. એટલે કે છે કે ચેતનથી જડની ઉત્પત્તિ થવી જ સંભવતી નથી. આપણું અજ્ઞાન તો અજ્ઞાન જ છે. આ મારો દીકરો છે, તું એના દેહનો કરતા કે એના સ્વરૂપનો કરતા? અને તું તો નહીં જ, દેહનો કહેવા જાય તોય ભૂલ આવશે. આ મમત્વ કેટલું ખોટું છે, કેટલું આંધળું છે, કેવી રીતે ઉત્પન્ન થાય? તમે કોઈના શરીરની સંભોગથી શરીરની રચના થાય, એક બાયોલોજીકલ પ્રોસેસ છે, જીવની થાય, જીવના અનંત ગુણો છે એની રચના થાય. અને એટલા જ માટે કોઈ શરીરથી પૂર્ણ હોય તે મરેલો જન્મે. એ યોની છે, એ આખી સંસારની પૂદગલની વ્યવસ્થા છે. એમાં જીવનું આવવું એ તો જીવનો સ્વતંત્ર પોતાની કર્મયોગ્ય જે સ્થિતિ છે એના અનુસાર એ જીવ દેહને ઉત્પન્ન થવાના સ્થાનને ધારણ કરે. સરખી પરિસ્થિતિ હોય, સરખા સંજોગો હોય તો બધાને ત્યાં દીકરાઓ થાય એવું ખરું? બધા પરણેલા સંતાનના માતા પિતા હોય એવું ખરું? નથી. કોઈને ત્યાં સંતાન હોય છે, કોઈને ત્યાં નથી. એનું કોઈ હજુ સુધીનું જે કઈ લોજિક આ બધું લગાવે છે પરમાણુનું, એ પરમાણુનું લોજિક લગાવે છે કે આમ નહીં આમ હોય તો થાય, આમ નહીં તો આમ હોય તો થાય, પુત્ર થાય, આ થાય, સંતાન થાય, વગેરે વગેરે. એ જે હોય તે પરમાર્થ એમ કહે છે કે એ તો જ્યાં જીવ તત્વ છે કોઈથી ઉત્પન્ન થઈ શકે એમ નથી. ઇટ કેન નોટ બી પ્રોડ્યુસ્ડ ઇન લેબોરેટરી, ન થઈ શકે. દેહની રચના જ થઈ શકે, આ મર્યાદા છે. એટલે કે છે કે જળની ઉત્પત્તિ ચેતનથી ન થાય અને જળ દ્વારા ચેતનની ઉત્પત્તિ ન થાય. શરીર જળ છે, સંયોગિક પદાર્થો જળ છે, એનાથી કદી ચેતનની ઉત્પત્તિ પણ ન થાય. જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો સહેજે તે અનૈશ્વર્યવાન ઠરે છે, તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. ઓકે સાહેબ, ઈશ્વરને જળ માની લ્યો, આપણે તો ગમે એમ કરીને જગતનો કરતા ઈશ્વરને સ્થાપિત કરવો છે, ઈશ્વરે જળ માની. તો કે જો ઈશ્વરને જળ સ્વીકારવામાં આવે તો એની પાસે કોઈ ઐશ્વર્ય નથી, એનું ઐશ્વર્ય વયું ગયું, એ અનૈશ્વર્યવાન ઠરે છે, અને તેમજ તેથી જીવરૂપ ચેતન પદાર્થની ઉત્પત્તિ પણ થઈ શકે નહીં. જેની પાસે ઐશ્વર્ય નથી એનાથી આ જીવરૂપ પદાર્થની ઉત્પત્તિ ન થાય. આ તો ઐશ્વર્યવાન પદાર્થ છે અને પેલો અનૈશ્વર્યવાન છે. અનૈશ્વર્યવાન પદાર્થથી ઐશ્વર્યવાન પદાર્થની ઉત્પત્તિ થઈ ન શકે. જે વસ્તુ જ્યાં હોય ત્યાંથી જ એનું એક્સટેન્શન થાય, ન હોય તો શક્યતા જ નથી. આગળ દલીલ, તર્ક, અનુમાન, જીવની સમજ, જેને આ બેરિસ્ટર સાથેની વાતચીત છે, ઈશ્વરને ચેતન માનીએ તો પણ શક્યતા નથી જગતની ઉત્પત્તિ. ઈશ્વરને જળ માનીએ તો પણ આ જગતના જીવોની ઉત્પત્તિ ઈશ્વર દ્વારા તો સંભવિત નથી. જળ ચેતન ઉભયરૂપ ઈશ્વર ગણીએ તો, કે ઈશ્વર જળ પણ છે અને ચેતન, તર્ક છે ને, એને ઉભયરૂપ ગણો કે જળ પણ છે અને ચેતન છે. એ જાદુગર જેવો છે, જયારે જળ થવું હોય ત્યારે જળ થાય, ચેતન થવું હોય ત્યારે ચેતન થાય. તો જગતનો આપણે એને કરતા ગણીશું ને, પછી જ કઈ વાંધો નહીં આવે ને. દેહનો કરતા કરીશું, જીવનો ગણીશું, ઐશ્વર્યવાન પણ કરીશું અને આ પરમાણુનો પણ ગણીશું, જળ ગણીશું, તો પછી જળ ચેતન ઉભયરૂપ જગત છે તેનું ઈશ્વર એવું બીજું નામ કહી સંતોષ રાખી લેવા જેવું થાય છે. અને જગતનું નામ ઈશ્વર રાખી સંતોષ રાખી લેવો, તે કરતા જગતને જગત કહેવું એ વિશેષ યોગ્ય છે. તું ઉભયરૂપ ગણીશ તો પછી જગત એ ઈશ્વરનું બીજું નામ થયું. જો પેલામાં આત્મા એનું બીજું નામ થયું, ઐશ્વર્યવાન છે. હવે આની અંદર તો જગત એને પણ જેને કર્યું હોય તો ઈશ્વરનું બીજું નામ જગત છે. અને ઈશ્વરનું બીજું નામ જગત છે એટલે અનૈશ્વર્ય છે. આત્મા છે તો ઐશ્વર્યવાન છે, આ અનૈશ્વર્ય છે. અનૈશ્વર્ય એટલે બધું જ અહી લૌકિક દુઃખદ, આ બધું ઈશ્વરના ખાતે ચડી જશે. આ બધા દુઃખો, પ્રતિકૂળતાઓ, વ્યાધિઓ, ઉપાધિઓ, જગતના દર્દો, દુઃખો, એ બધું કેના નામે ચડશે? તો ઈશ્વરનું બીજું નામ થશે. આવો સંતોષ લેવા કરતા જગતને જગત કેવું અને ઈશ્વરને ઈશ્વર. સંસાર ઉપાધિમય છે, ઈશ્વર ઉપાધિમય છે. સંસાર અસાર છે, ઈશ્વર અસાર છે. સંસાર અનિત્ય છે, ઈશ્વર અનિત્ય છે. સંસાર અશરણ છે, ઈશ્વર અશરણ છે. તો સંસાર ત્રિવિધ તાપથી એકાંતે ભડકે બળે છે, તો ઈશ્વર ત્રિવિધ તાપથી ભડકે બળે છે. એ ઠારનારો છે કે બાળનારો છે, એ મારનારો છે કે તારનારો છે, જીવને નક્કી તો કરવું પડશે. જગતનું સ્વરૂપ જો ત્રાસદાયક છે, પીડાદાયક છે, વ્યથાકારક છે, તો ઈશ્વરનું સર્જન હોઈ શકે? અને ઈશ્વરને એની સાથે જોડવો અનૈશ્વર્યવાન એટલે કે જડ ગણીને, કે માની લો ને બે ગણો એને, પછી તો તમે એને કહેશો ને કે એનો કરતા છે. તો કે એનું બીજું નામ આપી દઈએ તો આવો સંતોષ લેવો છે એના કરતા, જગતનું નામ ઈશ્વર રાખીને સંતોષ લેવો તે કરતા જગતને જગત કહેવું એ વિશેષ યોગ્ય છે. ભાઈ, જે સીધી સાદી વાત છે, જે સરળ વાત છે, એને ગૂંચવવાનો પ્રયત્ન નહીં કરો. આપણી માન્યતા પુરવાર કરવા માટે થઈ અને કુતર્કનો આશરો લેવો અને ગમે તેમ વાતને ઠોકી બેસાડવી, દર્શન શાસ્ત્ર આમાં માનતું નથી. દર્શન શાસ્ત્ર સતની શોધ ઉપર આધારિત છે. જગતની અંદર વિજ્ઞાન સતની શોધ નહીં, અમુક વસ્તુ ઠોકી બેસાડવા માંગે છે અને પછી એની સાથે એની શરત હોય, એની ધારણાઓ હોય, એનું અનુમાન હોય, પછી મૂકે કે ધારો કે આમ એક પદાર્થ છે એ ગતિમાં જ રહે છે, ક્યારેય અટકતો નથી. આપણે કે એ તો અટકી જાય છે, પણ એ તો બાહ્ય પરિબળ છે. ધારો કે બાહ્ય પરિબળ ન હોય તો પછી ધારો કે મૂકવું પડે. આવું અનેક પ્રકારનું જ્યાં જ્યાં અપૂર્ણ સંશોધન છે ત્યાં આ દવા અક્સિર છે. પછી કે દવા તો અક્સિર છે, પણ મેં એમ ધાર્યું હતું કે તમને બીજું કઈ નહીં હોય, તમારી આ પ્રકૃતિ છે, તમારી આ પ્રકૃતિ છે, તમારી આ પ્રકૃતિ છે, એનું રિએક્શન છે, એનું આમ છે, તેમ છે. દર્દ એક બાજુ રહ્યું, દવા એ બીજી બાજુ રહી, અને સીધું આપણા ઉપર તૂટી પડ્યા. વાંક કેનો, નાચતા આવડ્યું નહીં, આંગણું વાંકું. અહીંયા કે છે ના ભાઈ ના, આવું તો ઈશ્વરની બાબતમાં કરિશ્મા, એના કરતા જે છે, જેમ સમજાય છે અને જે વાસ્તવિક હકીકત રૂપે જણાય છે, જેમાં કોઈ જાતની બાધા આવતી નથી, એને સ્વીકારી લેવું. આને કહેવાય સરળતા. આપણે ત્યાં એક ગુણ કીધો છે કે સરળતા. મતાર્થીમાં અને આત્માર્થીની અંદર, મતાર્થીની અંદર નહીં કશાય ઉપશાંતતા, નહીં અંતર વૈરાગ્ય, સરળપણું ન મધ્યસ્થતા, એ મતાર્થી દુર્ભાગ્ય. સરળતા નથી એટલે જે વાત તર્કસંગત છે, ન્યાય સંગત છે, અનુભવ સંગત છે, એનો સ્વીકાર ન કરવો, આ સરળતાનો અભાવ છે. સરળતા રાખીને અનંત જીવો આત્મકલ્યાણને પામી ગયા. ઇન્દ્રભૂતિ ગમે તેટલા મહાન તાર્કિક જ્ઞાની વેદ વાચસ્પતિ હતા, પણ ભગવાન મહાવીર પાસે જ્યારે એને જીવનું સ્વરૂપ સાંભળ્યું અને એને એમ થયું કે આ પુરુષ કહે છે એ તો સાચું છે, તો પેલું પરિણામ શું કર્યું એણે? નમુત્થુણમ અર્યંતાણમ ભગવંતાણમ, હે ભગવાન તમને મારા નમસ્કાર, હું તમારા શરણમાં અર્પિત થાવ છે. તર્કને કોઈ સ્થાન નથી. સરળતા, આ મને પણ અનુભવમાં આવે છે. આપે જે વાત કરી તે મને પણ, હું વિચારવાથી તો મને અનુભવમાં આવે છે. આત્મસિદ્ધિમાં શિષ્ય કહે કે તમારી પાંચ વાત મને સમજાઈ ગઈ છે, પણ હવે જો મોક્ષનો ઉપાય મળે તો મારું સદભાગ્ય. તો ભગવાન એને જવાબ દે છે કે પાંચે ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, આત્માની પ્રતીત થાશે મોક્ષો પાયની સહજ પ્રતીત એ રીતે. મોક્ષ ઉપાયની પ્રતીતિ પણ સહજ થવી જોઈએ, ઠોકી બેસાડીને નહીં, આગ્રહવાદ પ્રતિવાદથી નહીં, સહજ. મને લાગે છે કે મારા કર્મના બંધનો તૂટી રહ્યા છે, મારા કષાયો જે કર્મબંધના કારણો છે એ અલ્પ થઈ રહ્યા છે, મંદત્વને પામી રહ્યા છે. તો સરળ છે, તો માર્ગ બીજો શોધવા ક્યાં જશે? કર્મબંધના કારણો જ્યાં તૂટે છે ત્યાં મુક્તિનો માર્ગ શરૂ થઈ ગયો. આ કેમ તને અનુભવમાં આવતું નથી? અને હજી આમ હશે, તેમ હશે, આ પ્રક્રિયા હશે, તે પ્રક્રિયા હશે, આ રીત આમ હશે, બહુ કષ્ટ આપવા પડશે, બહુ કષ્ટ લેવું પડશે. કાંઈ લેવું નથી પડતું, સમજણનો માર્ગ છે, એને કષ્ટ સાથે જોડસ ચૂકા. વ સાધન બાર તદપી કચુ, અનંત વાર કરવા છતાં એ બધા યોગ યોગાદિના જે સાધનો હતા એ બધા માર્ગની અંદર તને પ્રાપ્ત તો નથી, તો કંઈક જુદું છે. તો કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત, તું સ્વરૂપને સમજો. સમજ પીછે સબ સરળ હે, તું સમજી લે. આ માર્ગ સમજણનો છે અને સમજણના માર્ગની ભૂમિકા સરળતા છે. સરળતાથી સમજી લે, નિષ્કપટ થઈને સમજીને, કપટ રહિત થઈ આત્મ અર્પણારે. બસ એક વાર આ રીતે કપટ વિનાનો નિષ્કપટ થઈને જ્ઞાની પુરુષની, સત્પુરુષની વાતને અવધારી લે, તને પણ માર્ગ સ્પષ્ટ દેખાશે. એટલે કહે છે કે જગતને જગત કેવું એ વિશેષ યોગ્ય છે. કદાપિ પરમાણુ આકાશ આદિ નિત્ય ગણીએ અને ઈશ્વરને કર્મ આદિના ફળ આપનાર ગણીએ તો પણ તે વાત સિદ્ધ જણાતી નથી. એ વિચાર પર ષટદર્શન સમુચયમાં સારા પ્રમાણો આપ્યા છે. સાહેબ ઠીક છે, આ પરમાણુ આકાશ એ બધા નિત્ય છે, એને જળ ગણી લ્યો, એ ઈશ્વરે ઉત્પન્ન નથી કર્યા, તો પણ ઈશ્વરને કર્મના ફળ આપનાર તરીકે ગણી લઈએ તો ઉત્પન્નમાંથી ગયો, હવે એને ક્યાં મૂક્યો? ફળદાતામાં મૂક્યો. એમ ગણી લ્યો તો આ જગતની અંદર આવું એને જે ઉત્પન્ન કર્યું હોય, જેને કાયમ છે, હવે આપણને નડે છે, એનું કારણ આ ઈશ્વર છે, એમ ગણીએ તો તે વાત પણ સિદ્ધ જણાતી નથી. અને એને માટે થઈને લખ્યું છે કે ષડદર્શન સમુચયમાં સારા પ્રમાણ આપે. આચાર્ય હરિભદ્ર શ્રી મહારાજે લખેલો ગ્રંથ ષડદર્શન સમુચય, છ છ દર્શનની તાત્વિક વાત એ મહાપુરુષે બહુ સરસ રીતે મૂકી છે. એમાં જીવ, જગત, જગદીશ, એનું સ્વરૂપ અને કર્મ કેવી રીતે અરસપરસ સંકળાયેલા છે એની વાત મૂકી અને ગાંધીજીને કૃપાળુ દેવે આ પુસ્તક મોકલ્યું. કે પત્રમાં તો વિશેષ સમાવેશ ન થાય, પણ તમે આ ગ્રંથ વાંચશો અને એમાં જે કંઈ તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તો પૂછજો, પણ તમે એનો આચાર્યશ્રીએ જે છ છ દર્શનનો અભ્યાસ કરાવ્યો છે અને પરમ કૃપાળુ દેવે આ છ દર્શનના સાર રૂપે આત્મસિદ્ધિ આપી છે. આત્મસિદ્ધિ એ માત્ર જૈન દ્રષ્ટિએ મોક્ષ માર્ગ શું છે એ નથી આપી. સટસ્થાનક સંક્ષેપમાં સટદર્શન પણ તે સમજાવા પરમાર્થને કયા જ્ઞાની. અમે તો બધું કહ્યું છે અહીંયા. હરિભદ્ર સૂરીએ સટદર્શન સમુચયનો ગ્રંથ લખ્યો છે, એનો સાર પણ આત્મસિદ્ધિમાં શ્રીમદ રાજચંદ્રજીએ સમાવિષ્ટ કર્યો છે. એટલે કે છે, દર્શનો સટે સમાય છે, આ સટ સ્થાનક માહી વિચારતા વિસ્તારથી સંશય રહે ન કરે. કઈ સંશય તને નહીં રહે, તું વિચાર, તું વિચાર કરી શકે છે. જ્ઞાન ગુણ તારા સિવાય જગતના કોઈ પણ દ્રવ્યમાં નથી. તું વિચાર, સમજણ પણ વિચારથી જ પ્રાપ્ત થાય, વિચાર વિના સમજણ ન આવે. અને વિચાર વિના આવેલી સમજણ એ સમજણ નથી, તારા મગજનો તરંગ છે. વિચારવું તો પોતે જ પડે, આપણા વતી કોઈ વિચારી ન આપે, આપણે જ વિચારવું પડે. અન્ય તો પોતાના વિચારોનો સાર આપે કે મારી વિચારણાના અંતે આ છે, પણ એ સાર આપણે આપણો બનાવવો હોય તો આપણે સ્વયં એની સમજણ વિચાર જાતે કેળવવો પડે. એટલે આત્મસિદ્ધિમાં છેલ્લે પણ કહ્યું, સાધન સિદ્ધ દશા અહીં કહી સર્વ સંક્ષેપ. સાધન દશા, સિદ્ધ દશા બધું કીધું. પછી ષટ દર્શન સંક્ષેપમાં ભાખ્યા નિર્વિક્ષેપ. અમે આત્મસિદ્ધિમાં છ દર્શન સંક્ષેપમાં ભાખ્યા છે અને નિર્વિક્ષેપપણે ભાખ્યા છે, એમાં ક્યાંય વિક્ષેપ નથી આવ્યો. આ ત્રણ જગ્યાએ આત્મસિદ્ધિમાં પરમ કૃપાળુ શ્રીએ ષટ પદની સાથે ષટ દર્શનની વાત કરી છે. એ એને ન કીધું એને કરી હશે, એવું છે. આ પોતાને ગુણગાન ગાવા માટે ગમે તે પ્રકારનું કે અમે તો આમ બધું કહી, શું બધું કહી દઉં, એ આપણી વ્યવહારિક લોકોની રીત છે. જેની પાસે અજ્ઞાન ઉછળતું હોય ને એની રીત છે. બસ આ તમને કીધું ને બધું આવી ગયું. હવે આમાંને તો બધાની ખબર નથી, એટલે તું જે કહે હાલ માનવાનું બીજું. પણ તારું બધું કેવું, તારું અજ્ઞાન છે એનો સરવાળો. બહુ સમજીને ચાલવા જેવું છે માર્ગની અંદર, બહુ ધીરે ધીરે. પણ આ જીવ જ્ઞાન સંપન્ન છે, એ જ્ઞાન સંપન્ન જીવ વિચાર કરી શકે એમ છે. અને મનુષ્યની અંદર એને સંજ્ઞા પણ પ્રાપ્ત થયું છે, બહુ અદભુત મૂડી મળી છે. જગતનો કોઈ જીવ મનુષ્ય દેહ સિવાય મોક્ષ ગયો નથી, કોઈ દિવસ આનો વિચાર કરજો. ચાર ગતિ, 84 લાખ યોની, આટલા દેહના પ્રકાર, આટલી સામગ્રી બધી જગ્યાએ દેવલોકની, એટલી સમવસનની રચના કરી દીધી એટલી. પણ કે છે કોઈ જીવ દેહલોક દેવલોકમાં દેવના દેહથી મોક્ષે ગયો નથી. મનુષ્ય સિવાય કોઈ નથી ગયો. માટે પરમાત્માના જેટલા સ્વરૂપ છે બધા મનુષ્ય આકારથી છે. આવું મનુષ્ય પણ પ્રાપ્ત થયું, આવા પરમ તત્વ સાથેનું અનુસંધાન થયું. જ્ઞાન ગુણ આટલો પોતામાં છે, સંજ્ઞાપણું મળ્યું. એ સંજ્ઞાપણુંને પ્રજ્ઞામાં પલટાવી દે. ભગવાન કુંદકુંડાચાર્યજીએ કહ્યું કે આત્મા અને કર્મ બે પરસ્પર એનો બંધ તોડવો હશે તો પ્રજ્ઞા છેડી મૂક અને માર હથોડો. મુદગર તોડી નાખે ને છીણી ક્યાં મૂકવી, તો આપણે તો આત્મા ઉપર મૂકીએ છીએ, કર્મથી આગળ વધી જાય. આત્માને કર્મનો જ્યાં છેદ છે, ભેદ છે, ત્યાં છીણી મૂકે અને પછી મારે તો બરોબર બે ફાડિયા થાય. એમાં જડ જડમાં વયું જાય અને ચેતન ચેતનમાં વયું. આપણો વાંધો ક્યાં આવ્યો, જડ જ કપાઈ ગયું. શાક સમારતા સમારતા આંગળી સમારી એવું હજી સુધી ચાલે છે. અનંત જન્મો ગયા હજી સમારવાનું જ કામ કર્યું છે, પણ ક્યારે શાક નથી સમાર્યું, છૂટું નથી પાડ્યું, પણ ભેગી આંગળી વઢાઈ ગઈ છે. એમ ચૈતન્યને હણી નાખ્યો છે, ક્યારે જડને જુદું, કર્મને જુદું પાડ્યું નથી. પ્રજ્ઞા વિના પડે નહીં, પ્રજ્ઞા વિના પડે નહીં. અને પ્રજ્ઞા વિચારોનો પરિપાક છે. સંજ્ઞાપણાથી વિચાર શરૂ થાય. 30 ઇંચના જીવો પંચેન્દ્રિયો હોવા છતાં વિચાર નથી કરી શકતા, કારણ કે સંજ્ઞાપણું નથી. મનુષ્યની અંદર આ સંજ્ઞાપણું છે અને એને પ્રજ્ઞા પ્રાપ્ત થાય છે. જ્ઞાનીઓ પ્રજ્ઞાવંત પુરુષો છે, સત્પુરુષો પ્રજ્ઞાવંત પુરુષો છે. આપણે સંજ્ઞા વાળા છે. આપણી સંજ્ઞામાં તો દેહની સંજ્ઞા જોડાયેલી છે. આહાર નિંદ્રા ભય મૈથુનમ ચ, આ ચાર સંજ્ઞા તો અનાદિની આ જીવ સાથે જોડાયેલી છે. આ સંજ્ઞાને કાપતા જવું પડે અને પ્રજ્ઞાને વિકસિત કરવી પડશે. એ આધાર ઉપર અહીંયા પૂછ્યું છે. સરળ દર્શન સમુચયની અંદર આ બધા આપ્યા છે. કૃપાળુ દેવે પણ આત્મસિદ્ધિની અંદર પણ સંક્ષેપમાં આપ્યા છે. આ પુરુષનો સંદેશ સંક્ષેપનો છે. એને વિચારવાનું કામ આપણા ઉપર મૂક્યું છે. મૂળ માર્ગમાં પણ એને કહ્યું કે મેં તે માર્ગ જીનનો આપ્યો રે, કે કયો સંક્ષેપે સાવ દેવ જીણંદે પામ્યો. એ માર્ગનો અમે સંક્ષેપ સ્વરૂપ કહીએ છીએ. આત્મસિદ્ધિમાં કહ્યું આ મોક્ષ માર્ગ છે, બધા દર્શનોથી યુક્ત છે, કોઈ દર્શનોમાં વિભેદ નથી આવતો, વિવાદ નથી આવતો. આવો સર્વસંમત, સર્વજ્ઞાનીઓને સંમત દર્શન ગમે તે હોય, સંપ્રદાય ગમે તે હોય, પંથ ગમે તે હોય, પણ આમાં ક્યાંય વિરોધ નથી. એવો માર્ગ અમે આપીએ છીએ. આ કાળની અંદર આ પુરુષ તો જુઓ કેવો આવ્યો છે કે આપણે બધા જ સમુદાયમાંથી ઉઠાવી લીધા, સંપ્રદાયની માન્યતામાંથી ઉઠાવી લીધા, વિધિ વિધાનમાંથી ઉઠાવી લીધા અને માત્ર એક માર્ગ આપી દીધો વિચારવાનો. તારી જે મૂડી છે એનો જ વિકાસ કર અને એનાથી સર્વસંમત એવું મુક્તિનું પદ, તારું અનંત ઐશ્વર્ય યુક્ત જે આત્મપદ જેને ઈશ્વર કહેવા યોગ્ય છે. બસ તું આત્મા છો, ઈશ્વર બની જા. ઈશ્વર આત્માનું બીજું નામ છે. તું ઈશ્વર બની જા, તું આત્મા છો, પરમાત્મા બની જા. બહિરાત્મા નહીં બન, ઇન્દ્રિયોના આધાર ઉપર જીવન નહીં જીવ, પણ પ્રજ્ઞાના આધાર ઉપર જીવન જીવ. તારી અંતરાત્મા પણ તને પરમાત્માની સાથે એકરૂપ કરશે, આત્મપદ આવિર્ભાવ થઈ જશે તને. આવું ઉત્કૃષ્ટ સાદી સમજથી પરમ કૃપાળુ દેવે આપણને જુદા જુદા પત્રોની અંદર, જુદા જુદા પદની અંદર અને આવી મોક્ષ માર્ગ અપૂર્વ અવસર આત્મસિદ્ધિ આવા અદ્ભુત કાવ્યોની અંદર નિરૂપણ કર્યા છે. ખૂબ વિચારવું અને એનો આધાર છે સત્સંગ. જેમ સત્સંગ વધારીશું, કેમ કે કેટલીક કેટલીક વાતો આપણને આપણા આવરણને કારણે ન ઉગે, ન સમજાય, પણ જ્યાં સત જિજ્ઞાસુઓ ભેગા થાય અને જ્યાં સત્સંગનો સમૂહ મળે ત્યાં નવો નવો પ્રકાશ થાય, રોજ નવી નવી વાત સમજાય, કંઈ ને કંઈ પ્રકાશ નવો નવો થાય. આ જીવની જ્ઞાન સંપદા કેટલી છે એનો વિચાર આવે કે ઓહો, હું તો રોજ આગળ વધું છું છતાં મનમાં થાય હું ક્યાંય નથી. આ પરમાત્માનું અગાધ જે જ્ઞાન રાશિ છે, એ અગાધ જ્ઞાન રાશિમાં હે પ્રભુ અમારી તો કોઈ ક્ષમતા નથી અને છતાં તારા કહેવા પ્રમાણે હું તો પૂર્ણ જ છું. બસ મારી પૂર્ણતા આ તારી પૂર્ણતાના લક્ષ્ય મારે પ્રગટાવવી છે. એ યશોવીજીનું જ્ઞાનસાર શરૂ કર્યો, પેલું જ જ્ઞાનસારમાં પેલું જ અષ્ટક પૂર્ણ અષ્ટક સર્વાત્કર પૂર્ણતાથી તું પૂર્ણ છું. પૂર્ણતાના લક્ષ્ય સાધનાની શરૂઆત. બસ આવું સત્સંગનું બળ, આવું સત્શાસ્ત્રનો આધાર અને આવું સત્પુરુષનું યોગબળ સુસિદ્ધિ ન થાય. ગાંધીને પણ મુંબઈથી લખાયેલા પત્રએ આફ્રિકામાં પત્ર લખાયો છે અને અહીંયા પણ એને દર્શન કરાવ્યું અને અટકાવી દીધા ધર્મ પરિવર્તનમાંથી, શું ન થાય. જ્ઞાની પુરુષોના વચનો એ જ જ્ઞાની પુરુષનું સ્વરૂપ છે. દેહ નહીં, એનો બોધ. આપણે બોધને પકડીએ, દેહ આવે કે ના આવે. દેહ આમે હોય અને બોધને આપણા ઠેકાણા ન હોય તો વિશેષ સમજવું પડે. સત્પુરુષોનું યોગ બળ જગતનું કલ્યાણ.